જ્યારે અયુબ વિશે હું બોલવા માગતો હતો, અને જો આપણે સામાન્ય શબ્દોમાં એમ કહીએ કે અયુબનું જીવન એ એવું જીવન હતું કે એનામાં કંઈ જ ભૂંડું ન હતું, પણ એને દુઃખ પડે એ માટે શેતાને નિર્ણય કર્યો હતો, ત્યારે નવા કરારમાં પ્રભુના આ વચનો એ કેટલા બધા અયુબના માટે બંધ બેસતા આવે છે તે આપણે જોઈએ. કે છે, ન્યાયપણાને લીધે જેઓની સત્તાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જ્યારે લોક તમારી નિંદા કરશે ને પૂંઠે લાગશે ને મારા લીધે તમારી વિરુદ્ધ તરેહ તરહની ભૂંડી વાતો અસત્ય થતી કહેશે, ત્યારે તમને ધન્ય છે, તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે. કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પીઠે તેઓ એમ જ લાગ્યા હતા. અયુબના જીવનમાં આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો એ કેટલા બધા આનંદલાયક એમને નીવડ્યા હોત જો તે પ્રભુના અરસામાં એ જન્મ્યો હોત તો. પણ આ અયુબનું પુસ્તક તો બહુ જ જૂનું પુસ્તક છે, અને ઘણા વર્ષો પહેલાં કહે છે આ પુસ્તક લખવામાં આવ્યું છે. અને જ્યારે હું અયુબના માટે વિચાર કરતો હતો ત્યારે તેમના કેટલાક કેરેક્ટર માટે મારી ઈચ્છા થઈ કે અયુબમાં જે કેટલાક કેરેક્ટર છે તેને આપણે જોઈએ. સૌથી પ્રથમ જો મારા મનની અંદર કંઈક કહેવાનો વિચાર આવ્યો હોય તે તો શેતાનના માટે છે. અને ત્યાં આગળ શેતાન કહે છે એ પ્રભુના રાજ્યની અંદર આવે છે, પ્રભુના રાજ્યસન આગળ આવે છે, અને ત્યાં ગાડી કહે છે કે એ પ્રભુની આગળ એ અયુબને માટે જે પ્રસ્તાવ મૂકે છે અથવા એના માટે જે એને એક્યુઝ કરવામાં આવે છે એ ત્યાં આપણે જોઈએ છીએ. પણ એ પહેલાં જો આપણે જોઈએ તો સ્વર્ગમાં કેવું હતું, અને ત્યાં ગાડી ફક્ત સંતો આવતા ન હતા, પણ અયુબ જેવો જે એનો ભક્ત છે તેની સાથે તેને એક્યુઝ કરવા માટે શેતાન પણ ત્યાં ગાડી કહે છે હાજર થતો હતો. અને જો તમે પ્રભુના જે સ્વર્ગની વાત વાંચી હોય તો યશાયાનું પુસ્તક તેનો 6 અધ્યાય અને 1 કલમની અંદર તમને જોવા મળશે કે છે, ઉજ્જિયા રાજા મરણ પામ્યું તે સમયે મેં પ્રભુને જોયો, તે ઉચ્ચ તથા ઉન્નત સ્થાન પર બેઠેલો હતો, અને તેના જાંબાની ચારથી મંદિર ભરાઈ ગયું હતું, અને તેની આસપાસ સરાફો ઊભા હતા, દરેકને 6 પાંખો હતી, 2 તે પોતાનું મુખ ઢાંકતો હતો, 2 તે પોતાના પગ ઢાંકતો હતો, અને 2 તે ઉડતો. તેણે એકબીજાને પોકારીને કહેતા હતા કે પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા. જ્યાં રાત અને દિવસ પ્રભુના દૂતો તેને પવિત્ર 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 કહેતા થાકતા ન હતા, એ જગ્યાએ કહે છે આ શેતાન પણ ત્યાં ગાડી જાય છે, અને ત્યાં ગાડી આપણે જોઈએ છીએ કે એ અયુબને એક્યુઝ કરે છે. ત્યાં અયુબની અગેન્સ્ટ પ્રભુને એક ત્યાં ગાડી વોટ ઇઝ કોલ્ડ એક્યુઝેશન ત્યાં ગાડી મૂકે છે. તમે અયુબનું પુસ્તક તેનો 1 અધ્યાય અને 9 અને 10 કલમમાં જુઓ તો ત્યાં ગાડી આ પ્રમાણે કહેવામાં આવે છે, ત્યારે શેતાનને યહોવાએ ઉત્તર આપ્યો કે શું તું અયુબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે? શું તું તેનું તથા તેના ઘરનું તથા તેના સર્વ ચોગદમ રક્ષણ કરતો નથી? તે તેને કહે છે કે તેના કામ ધંધામાં આશીર્વાદ દીધો છે, તેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે. અને આ એક્યુઝેશનમાં એ કહે છે કે એટલા માટે તારી સ્તુતિ કરે છે કે સગડું સારા વાના તેને આપેલા છે, અને એ સારા વાનાને લઈને કહે છે એ તારી સ્તુતિ કરે છે, તને માન આપે છે. પણ એટલી જ વાત નહીં, પણ તો તમે જખારિયાનું પુસ્તક અને તેનો 3 અધ્યાય તમે જુઓ તો જખારિયા 3 અને 1 થી 3માં પ્રાસેતનું એક જ કામ છે અને ત્યાં આગળ બીજું કંઈ જ નહીં, પણ પ્રભુના લોકોની સામે એને એક્યુઝેશન કેમવું, એને તોહમત મૂકવું, એ બીજા વગર એનું કોઈ જ કામ નથી. પ્રમુખ યાજક યહોશુઆ ને યહોવાના દૂત આગળ ઊભો રહ્યો અને તેને જમણે હાથે તેના વૈરી તરીકે શેતાનને ઊભો રહેલો તેણે મને દેખાડ્યો. યહોવાએ શેતાને કહ્યું કે શેતાન, યહોવા તને ધમકાવે. હા, યરૂસાલમને પસંદ કરનાર યહોવા તને ધમકાવે. શું તે અગ્નિમાંથી ખેંચી લીધેલું ખોયલું નથી? યહોશુઆ તેના મેલા વસ્ત્ર પહેરીને દુઃખ આગળ ઊભેલો હતો. યહોશુઆની વાત તમે જુઓ તો ત્યાં આગળ કહે છે એના મેલા વસ્ત્ર લઈને ઊભેલો હતો, એના અર્થ એ થાય છે કે એનામાં પાપ હતું. અને તમે જો ત્યાં યશાયાનું પુસ્તક વાંચો તો પેલા 5 અધ્યાયની અંદર ટાંગડી એ કહે છે કે તેઓ દુષ્ટ છે, તેઓ ખરાબ છે. પણ જ્યારે તેને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુભવ થયો, જ્યારે તેને યહોવા બાપનો અનુભવ થયો, ત્યારે એણે કહ્યું કે હું પાપી છું, મને અફસોસ છે. એટલે પ્રભુનો આ સેવક એ જ્યારે પ્રભુની હદમાં આવે છે ત્યારે કહે છે એને શુદ્ધ કરવામાં આવે છે, તેને ન્યાયપણના વસ્ત્ર પહેરાવવામાં આવે છે. દાનિયેલના પુસ્તકમાં તમે જુઓ તો ત્યાં આગળ પણ કહે છે જ્યારે દાનિયેલને સંદર્શન થાય છે ત્યારે આ શેતાન કહે છે ભવિષ્યમાં એ આ દુનિયાનો કેવો નાશ કરશે એનું ત્યાં આગળ સંદર્શન થાય છે અને કહે છે કે આ શેતાન ત્યાં પણ દુનિયાનો નાશ કરવા માટે ત્યાં આગળ દાનિયેલને જે સંદર્શન થાય છે ત્યાં આપણે જોઈએ છીએ. પણ પ્રભુ એ સગળું સહન કરે છે, પ્રભુ એના સમયની રાહ જુએ છે અને એ પ્રભુના સમયમાં ત્યાં આગળ એ સગળું થનાર છે. અને તમે જો પ્રકટીકરણ અને તેનો 12મો અધ્યાય અને 10મી કલમમાં તમે વાંચો ત્યારે એમ કહે છે, ત્યારે આકાશમાંથી મેં મોટી વાણી બોલતી સાંભળી કે હવે તારણ, પરાક્રમ તથા દેવનું રાજ્ય તથા પિતાનો અધિકાર આવ્યો છે, કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર જે અમારા દેવની આગળ રાત દાડો તેના પર દોષ મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે. શેતાન જ્યારે આ દુનિયામાં તેનું ચાલે છે ત્યારે જેટલા જણને એ ફસાવી શકે, દોષ મૂકી શકે એ કરે છે. પણ એક દિવસ એ પ્રભુનો દિવસ આવવાનો છે કે જે દિવસે આ શેતાનને પ્રભુ કહે છે ત્યાં આગળથી ફેંકી દેશે. ફક્ત આપણે ઈશ્વરની બીક રાખી અને તેની અયુબની માફક દ્રઢતાથી સેવા કરીએ એ જ પ્રભુને જરૂરી છે. ત્યાર પછી બીજું પુસ્તક, બીજું જે પાત્ર મેં લીધું છે એ તો કહે છે અયુબની સ્ત્રીનું છે. અયુબની સ્ત્રીનું નામ ત્યાં આગળ આપવામાં આવ્યું નથી અને કોઈ જગ્યાએ તેના વિશે વધારે વાત પણ કહેવામાં આવી નથી. પણ ત્યાં આગળ તમે જુઓ તો તેનો 2 અધ્યાય ત્યાં આગળ અયુબનો 2 અધ્યાય અને ત્યાં આગળ 10મી કલમમાં કદાચ છે ને આ પ્રમાણે પણ તેણે ઉત્તર આપ્યો. 9મી કલમથી આપણે વાંચીએ, ત્યારે તેની સ્ત્રીએ તેને કહ્યું કે હજી સુધી તું તારા પ્રમાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે, દેવને શાપ દે અને મરી જા. આ અયુબ કે જે બહુ નીતિમાન, નેકીવાન, ઈશ્વરની બીક રાખનાર જે માણસ હતો એની સ્ત્રીનું તમે કેરેક્ટર જુઓ તો કહે છે એ કેટલું બધું હલકું કેરેક્ટર ત્યાં આગળ આપણી આગળ દર્શાવવામાં આવ્યું છે. હું બહેનોને એક્યુઝ કરતો નથી, ભાઈઓની દશા પણ આ જ છે. ભાઈ બહેનો કરતાં ઘણીવાર આ ભાઈઓ એ વધારે આ પ્રમાણે દોષ દેતા મેં જોયા છે. પણ અયુબના પુસ્તકની અંદર એની સ્ત્રીનું ત્યાં આગળ વર્ણન કરવામાં આવ્યું છે એ હું તમને જણાવું છું. જો અયુબે બીજા જે 2 પાત્રો આપણે જોઈએ એની જેમ જો એણે એની સ્ત્રીનું માન્યું હોત તો કદાચ એને અયુબનું પુસ્તક આપણી મધ્યે આ બાઇબલની અંદર હોત નહીં. તમે જુઓ હવા અને કહે છે ત્યાં આગળ 3જા અધ્યાયની અંદર ઉત્પત્તિ અને તેનાથી જ જેની અંદર આપણે વાંચીએ તો ત્યાં આગળ આ પ્રમાણે કહે છે, હવે યહોવા દેવે બનાવેલા ખેતરોમાં સર્વ જાનવરો કરતાં સર્પ ધ્રુવ હતો. અને આ સર્પે જે હવાને જે રીતે એણે ફસલાવી અને જે જીવનનું ઝાડ હતું, જે ભૂંડું અને ભલ્લું જાણનાર જે ઝાડનું ફળ હતું એને ખવડાવ્યું, એનો વાંક હતો. પણ એથી વિશેષ આદમનો ત્યાં આગળ વાંક હતો, કારણ કે એદમે એની સ્ત્રીની કાળજી લઈને એને સમજાવ્યું હોત કે તે જે કર્યું છે એ સારું કર્યું નથી, ભલે તે પાપ કર્યું. યહોવા બાપ આજે સાંજે આવશે અને આપણે પ્રભુની પાસે માફી માગીશું તો કદાચ એને આપણું ખ્રિસ્તી જીવન એ જુદું જીવન હોત, આ દુનિયા એ જુદી હોત. પણ આદમે એની વાઈફ એની સ્ત્રી હવાનું સાંભળ્યું અને ત્યાં આગળ આપણે જોઈએ છીએ કે જે દુષ્ટતા આપણા પર આવી એ દુષ્ટતા આપણે જોઈએ છીએ. અને બીજો જે હું દ્રષ્ટાંત આપવા માગુ છું એ તો ઉત્પત્તિનું પુસ્તક અને 16મો અધ્યાય, અને ત્યાં તો ઇબ્રાહીમની વાત આવે છે અને કહે છે, જ્યારે ઇબ્રાહીમ અને સારા ઇજિપ્તમાં ગયા અને ત્યાંથી હાગારને દાસી તરીકે લાવી, અને જ્યારે એણે જોયું કે હવે આ ઇબ્રાહીમ કાયમ કહે છે કે યહોવા આપણને બાળક આપશે, પણ કંઈ જ થતું નથી, અને કહે છે કે એણે એની વાઈફ એની સ્ત્રી સારાનું માન્યું અને હાગારની સાથે એણે સંબંધ અના કર્યો અને કહે છે એને ઇસ્માઇલનો જન્મ થયો. અને આજે દુનિયામાં જોઈએ છીએ તો એ ખોટી સલાહ ઇબ્રાહીમે સ્વીકારી અને આજે આપણે જોઈએ છીએ કે અશાંતિનું જે મુખ્ય કારણ છે એ ઇસ્માઇલ અને ઇશાકને લીધે આ થયેલું છે. આ બીજું પાત્ર આપણે ત્યાં જોઈએ છીએ. અને ત્યાર પછી ત્રીજું પાત્ર જે હું જોવા માગું છું એ તો એના મિત્રો છે. બીજા અધ્યાયમાં આપણે વાંચ્યું કે જ્યારે તેને મળવા આવે છે ત્યારે કહે છે એનું જોઈને માથામાં ધૂળ નાખે છે અને કહે છે 7 દિવસ ત્યાં આગળ એ શાંતિથી બેસી રહે છે, એક પણ શબ્દ બોલતા નથી. અલિફાઝ, બિલદાદ અને સોફાર આ તેના 3 મિત્રો તેના કરતાં હું મનમાં વધારે હતા, તેને દિલાસો દેવા માટે આવ્યા હતા, પણ એ દિલાસાને મળે કહે છે એને કહે છે કે જે કંઈ દુઃખ તારા પર આવી પડ્યું છે એટલા માટે નહીં કે તું સારો છે, પણ તે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે માટે કહે છે આ દુઃખ તારા પર આવી પડ્યું છે. ઘણીવાર આપણે જ્યારે માણસના માટે દુઃખ આવે છે ત્યારે હંમેશા આપણે કહીએ છીએ કે ચોક્કસ એણે ભૂંડા કામ કર્યા છે માટે આવું થાય છે, પણ ભાઈઓ એવું નથી. ઘણીવાર આપણી પર દુઃખ આવે છે કે જેથી કરીને આપણે એ દુઃખની અંદર ઈશ્વરની સમક્ષતા સ્વીકારીએ, ઈશ્વરની વધુ નજીક આવીએ અને ઈશ્વરની ભક્તિ કરીએ, એના માટે બી થાય છે. અને જો તમે નવા કરારમાં પ્રભુ યેસુ ખ્રિસ્તનું જે એક દ્રષ્ટાંત છે તે જુઓ તો કહે છે કે પ્રભુ એ માળીની પાસે આવે છે અને કહે છે આ ઝાડ 3 વર્ષથી છે, એક પણ ફળ આવતું નથી માટે હું એને કાપી અને ફેંકી દઉં. પણ માળી શું કહે છે, બીજું એક વરસાદ હું એને ખાતર આપીશ, હું એને ખોદીશ અને જો આવતા વર્ષે ફળ ના આપે તો તું એને કાપી નાખજે. ત્યાં ગાડી પ્રભુ યેસુ ખ્રિસ્ત કહે છે કે આ ઝાડ છે એને હું કહે છે કાપી એને કહે છે ખોદીશ, ખોદવાથી એના મૂળિયાને દુઃખ થાય છે, એને મુશ્કેલી પડે છે અને એ ત્યાં આગળ ખાતર નાખવાનું કહે છે. અત્યારે તો ફર્ટિલાઇઝર મળે છે, એની વાસ ના આવે, પણ જો પહેલાંના જમાનાની વાત કરો કે જે ઉકરડામાંથી જે ખાતર લઈને આવવામાં આવે એટલી ખરાબ વાસ આવતી હશે, એ ખરાબ વાસ તેની પર આવે, આવા ખરાબ પ્રસંગોમાંથી એને પસાર થવું પડે કે જેથી કરીને એને ઈશ્વરની વધારે સારી ઓળખ થાય અને ત્યારે કહે છે કદાચ એને સારા ફળ આવે. અને બીજું ત્યાં આગળ જોઈએ તો એ માળી વિચાર કરતો હશે કે જો આ ઝાડને હું ખોદીશ, એને ખાતર મૂકીશ, એને ફળ આવશે અને કદાચ એને પ્રભુ યેસુ ખ્રિસ્ત જેમ કહે છે કે તમે મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી, એ સ્તુતિ આવે કે જ્યાં ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેનો એનો સંબંધ થાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એની ઓળખ થાય, અને કહે છે એ સારા ફળ આપે. એટલા માટે એ ત્યાં આગળ આ શેતાનને દૂર કરવા માટે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષતા સ્વીકારવા માટે ત્યાં આગળ આ માળી ઈશ્વરને વિનંતી કરે છે. ત્રણ મિત્રો એ ફક્ત એને એક્યુઝેશન કરવા વગર, એની પર દોષ મૂકવા વગર બીજું કંઈ જ કહેતા નથી. પણ તમે જે ત્રીજું પાત્ર છે એ તો અયુબનું પાત્ર છે, અને અયુબના પાત્રમાં તમે જુઓ તો અયુબ કહે છે કે એટલો બધો ઈશ્વર ભક્ત હતો કે જ્યારે એના દીકરાઓ અને દીકરીઓ કહે છે પાપ કર્યું હોય તો એની માફી માગવા માટે એ હંમેશા કહે છે ત્યાં આગળ તે દાનાર પર કરતો અને કહેતો કે કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં દેવનો ઇનકાર કર્યો હોય. અયુબ એ પ્રમાણે હંમેશા કરતો હતો. સૌથી પ્રથમ આ અયુબનું જીવનમાં જોઈ જઈએ તો પોતાના બાળકોની એ ચિંતા રાખતો હતો, તેના માટે પ્રાર્થના કરતો હતો, તેના પાપની ત્યાં તે કબૂલાત કરતો હતો અને માફીને માટે ઈશ્વરને વિનંતી કરતો હતો. અને પહેલો અધ્યાય અને 20મી કલમમાં જોઈએ કે દેવ સમર્થ છે અને તે સગળું આપનાર છે, અને કોઈ વાર એવું બની શકે કે એ જતું રહે તો પણ કહે છે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. 20મી કલમમાં આ પ્રમાણે કહે છે, ત્યારે અયુબે ઉઠીને પોતાનો જાંબો ફાડીને માથું મૂડાવ્યું અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતાં કહ્યું કે મારી માના ઉદરમાંથી હું નાગો આવ્યો હતો અને નાગો પાછો જઈશ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે, યહોવાને નામને ધન્ય હો. તેના દીકરાઓ અને તેની દીકરીઓ એને તેની સર્વ સંપત્તિ નાશ થઈ, પણ અયુબે તેને ઈશ્વરને દોષ દીધો નહીં, કારણ કે એ ઈશ્વરની સમક્ષતા સ્વીકારતો હતો. અને માણસ જાત તરીકે આપણી ફરજ છે કે ઈશ્વરની સમક્ષતા આપણે સ્વીકારવી જોઈએ. બીજો અધ્યાય અને 10મી કલમ આ પ્રમાણે કહે છે કે પણ તેણે તેને ઉત્તર આપ્યો, કોઈ અધર્મી સ્ત્રીની પેઠે બોલે છે શું? આપણે દેવની હાથમાંથી સુખ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ. એ સર્વ બાબતમાં અયુબે પોતાના મોંથી પાપ ન કર્યું. પોતાની સ્ત્રીને પણ એને સમજાવી, કદાચ એને જો સારાની શિખામણી ઇબ્રાહીમે ના માની હોત અને ઇબ્રાહીમે સારાને સમજાવી હોત તો પરિણામ જુદું આવ્યું હોત. જો અયુબે આ એની પોતાની સ્ત્રીને જો આ પ્રમાણે સમજાવ્યું ન હોત તો કદાચ એને આપણી મધ્યે અયુબનું પુસ્તક ન હોત. પણ જે સારું હતું તે ત્યાં આગળ અયુબે કર્યું છે. ત્યાર પછી જો તમે 14મો અધ્યાય અને તેનો પહેલી અને બીજી કલમ વાંચો તો પતાંગળી આ પ્રમાણે લખવામાં આવ્યું છે. સ્ત્રી જન્મ મનુષ્ય અલ્પાયુ અને સંકટથી ભરપૂર છે. તે ફૂલની પેટે ખીલે છે અને તેને કાપી નાખવામાં આવે છે, વળી તે છાયાની પેટે જતું રહે છે અને સ્થિર રહેતું નથી. આ જીવન એ પૃથ્વી પરનું જીવન એ આવું જીવન છે એ અયુબ જાણતો હતો. અને અયુબ ત્યાં આગળ કબૂલ કરે છે કે માણસને માટે દુઃખ છે, પણ નવા કરાર આવ્યા પછી આપણને એટલી ખાતરી થાય છે કે જુઓ જગતમાં તમને સંકટ છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મેં જગતને જીત્યું છે. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે જ્યારે એણે તેના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા માટે મોકલ્યો ત્યારે તેણે આપણા દુઃખ તરફ નજર કરી અને પોતાનું જીવન તેણે આપી અને આપણો તેણે ઉદ્ધાર કરેલો છે. ત્યાર પછી 16મી કલમ અને 19મી કલમમાં તમે જુઓ તો ત્યાં આગળ આ પ્રમાણે કહે છે, 16 અને 19મી કલમ કહે છે કે જુઓ હમણાં જ મારો સાક્ષી આકાશમાં છે, મારો શાહેદ ઉચ્ચ સ્થાને છે. પ્રભુને ખાતરી હતી કે આ મારા યોબને ખાતરી હતી કે મારા જે મિત્રો છે મને દિલાસો દેવાને માટે આવ્યા છે, પણ કહે છે એ મને એક્યુઝ કરે છે, હું પાપી છું, હું ભૂંડો છું, મેં ઈશ્વર સમક્ષ પાપ કર્યું છે. પણ મારો આ સાક્ષી એ કહે છે આકાશમાં છે, એને સ્વર્ગની આશા હતી અને એને ખાતરી હતી કે એક દિવસે જ્યારે મારું જીવન ખલાસ થશે ત્યારે આકાશમાં મારો સાક્ષી છે, એ મારા તરફ બોલવાનો છે. એ અયુબની ત્યાં આગળ ખાતરી હતી. અને ત્યાર પછી આપણે આગળ જઈએ અને જોઈએ તો ત્યાં આગળ ત્યાં કહે છે કે મારો મેડિએટર જે મારો મધ્યસ્થી છે તે કહે છે જીવે છે, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ત્યાં આગળ એને આશા દેખાય છે. નવા ખરાના પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ત્યાં આગળ તેને ભાન થાય છે અને તે આ સુંદર શબ્દો ત્યાં આગળ લખે છે કે મારો મેડિએટર જે મારો મધ્યસ્થી છે એ જીવે છે, તેના માટે હું ઈશ્વરનો આભાર માનું છું. ત્યાર પછી 42મો અધ્યાય અને તમે પહેલી 6 કલમ વાંચો તો ત્યાં અયુબ કેટલી બધી કબૂલાત કરે છે. ત્યારે અયુબે યહોવાને ઉત્તર દીધો કે હું જાણું છું તું સઘળું કરી શકે છે અને તારા કોઈને મનસૂબાને અટકાવી શકતું નથી. અજ્ઞાનપણાથી ઈશ્વર ઘટનાને કર્મ નાખનાર આ કોણ છે તે કહ્યું તે ખરું, તેથી હું સમજતો નહોતો તે હું બોલ્યો. એ જે કંઈ ઈશ્વરની વિરુદ્ધ કર્યું, ઈશ્વરને એણે દોષ દીધો, ત્યાં આગળ આખરે એ એના મનમાં એની માફી માગે છે યહોવાની આગળ, અને ત્યાં આગળ કબૂલાત કરે છે કે મેં જે કંઈ કર્યું એ મારી ભૂલ છે, એ મારી અજ્ઞાનતાપણામાં મેં કરેલું છે, અને ત્યાં એ ઈશ્વરની માફી માગે છે. કૃપા કરીને સાંભળ એટલે હું બોલું, હું તને પૂછું તે તું મને ખુલાસો આપ, એવું બોલ્યો હતો. મેં મારા કાનથી તારા વિશે સાંભળ્યું, પણ હવે હું તને પ્રત્યક્ષ જોઉં છું, જેથી હું મારી જાતિ કંટાળું છું અને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું. ઈશ્વરને દોષિત એણે ઠરાવ્યો, ઈશ્વરને એણે કહ્યું કે જે કંઈ તે કર્યું છે એ સારું કર્યું નથી મારા માટે. એ સગડાનું જ્યારે એના આખરમાં ભાન થાય છે ત્યારે કહે છે ત્યાં આગળ એ રાખ અને ટાટ પહેરીને ત્યાં આગળ કહે છે પ્રભુની આગળ ત્યાં આગળ પસ્તાવો કરે છે. પણ અયુબના જીવનમાં એથી વિશેષ જો મારા જોવામાં આવ્યું હોય તો કહે છે ત્યાં આગળ આ બધું થયા પછી જે તેના મિત્રો કે જેણે એના પર દોષ મૂક્યો હતો એણે કહ્યું હતું કે તું પાપી છું, તું ઈશ્વરની વિરુદ્ધે પાપ કર્યું છે, માટે તારા પર આ દુઃખ આવી પડ્યું છે. ત્યાં આગળ જો આપણે જોઈએ છીએ તો ત્યાં આગળ કહે છે એ તેમના માટે પ્રાર્થના કરે છે અને ત્યાં આગળ આ પ્રમાણે કહે છે જ્યારે અયુબે પોતાના મિત્રોને સારું પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અયુબને બમણું આપ્યું. એના મિત્રો કે જે તેના વિરુદ્ધ બોલતા હતા તેને એણે દોષિત ન ઠરાવ્યા, પણ એમના પાપને માટે ત્યાં આગળ માફી ત્યાં આગળ માગે છે. અને તમે આ વાત તમે જુઓ તો પ્રભુ ઈસુ એથી વિશેષ આગળ જઈને ત્યાં આગળ આપણને કહે છે જો માર્થીને લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 46મી કલમથી તે 48મી કલમ સુધી જુઓ તો પ્રભુ એથી આગળ વધીને કહે છે કે તું તારા પડોશી પર પ્રીતિ કર ને તારા વૈરી પર દ્વેષ કર, એમ લખેલું હતું. એ તમે જાણું સાંભળ્યું છે, પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રીતિ કરો, જો તમારી પૂંઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો, એ માટે કે તમે આકાશમાંના તમારા બાપના દીકરાઓ થાઓ, કારણ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાડે છે, ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે. કેમ કે જેઓ તમારા પર પ્રીતિ રાખે છે તેઓ પર તમે પ્રીતિ કરો છો તો તમને શું ફળ છે? દાણીઓ પણ શું એમ નથી કરતા? અને જો તમે કેવળ તમારા ભાઈઓની સલામ કરો છો તો તેમાં તમે વિશેષ શું કરો છો? વિદેશીઓ પર એમ નથી કરતા. એ માટે જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અયુબની જેમ, જે એના ભૂંડા મિત્રો હતા, એવા લોકોની, જેઓ આપણા વિરોધીઓ છે, જેઓ આપણું ભૂંડું કરે છે, તેના માટે પણ ત્યાં આગળ પ્રાર્થના કરવાનું કહે છે. દુઃખ આવે, મુશ્કેલી આવે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો જો આપણામાં રહે અને જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું છે એ કરીએ, તો કદાચ એને અયુબની જેમ જ્યારે આપણે એ દુઃખમાંથી દૂર થઈશું ત્યારે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં રહીશું. આપણું જે દુઃખ છે એ દુઃખ આપણે ભૂલી જઈશું અને પ્રભુ આપણને એથી વિશેષ સુખ આપશે. પણ એ ક્યારે? કે જ્યારે આપણે ખોટી સલાહ ન લઈએ, આપણે વિશ્વાસપણે દેવને વળગી રહીએ, અને જો કોઈ પાપ કર્યા છે તો પાપની માફી માગીએ, તો પ્રભુ આપણને માફ કરવાને માટે હંમેશા શક્તિશાળી છે. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપે.